તારીખ 9/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 49-52 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19.
એને શ્રી ગુરુ કહે છે કે ભાઈ આત્માને જે બંને જુદા છે તેનું પ્રગટ લક્ષણે ભાન થાય છે. એવા આત્માનું ભિન્ન આત્માનું ભાન પ્રગટ લક્ષણ દ્વારા થાય છે, લક્ષણ અપ્રગટ નથી. લક્ષણ કોઈ અપ્રગટ નથી. બધા અજ્ઞાની જીવો સર્વ જીવો લક્ષણ પ્રગટ છે. એ કોણ છે? આત્મા નીતલો જ્ઞાતા છે. એટલે આત્માનું સ્વરૂપ નાતા ભાવે રહેવું એવું જ છે, એકલું એટલે સંપૂર્ણપણે આત્મા પરિપૂર્ણ જ્ઞાતા સ્વભાવે છે, દેહાદિથી ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. જીવનું લક્ષણ જ્ઞાન છે. જે પ્રગટ લક્ષણ કહ્યું તે જ્ઞાન લક્ષણ પ્રગટ છે, જ્ઞાન લક્ષણ પ્રગટ છે. એમાં અત્યારે પ્રશ્ન ઉઠે છે, કેટલોક શાસ્ત્ર અભ્યાસ કર્યા પછી જ્ઞાન લક્ષણ પ્રગટ છે તો અત્યારે અમને જે જ્ઞાન પ્રગટ છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, અને આત્મા અતિન્દ્રિય સ્વરૂપ છે. અમે જાણ્યું છે શાસ્ત્ર દ્વારા, એમ જાણ્યું છે કે આત્મા તો અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે. તો પછી આ પ્રગટ લક્ષણ છે જ્ઞાન કેવી રીતે લાગુ પડે? અત્યારે જે જ્ઞાન છે એ મતિ જ્ઞાન રૂપ છે અને તે અલ્પજ્ઞપણું છે. એમાં આત્મા તો સર્વજ્ઞ સ્વરૂપે છે, અમે એમ જાણ્યું છે, માટે એ કેમ નક્કી થાય? એનું લક્ષણ કેવી રીતે નક્કી થાય? લક્ષણ એવું હોવું જોઈએ કે જેવું સ્વરૂપ હોય તેવું લક્ષણ હોય. અમારું જ્ઞાન બાહ્ય પદાર્થોને જાણતા બહિર્ભાવે વર્તે છે, બહિર્મુખપણે વર્તે છે, અને આત્મા અંતર તત્વ સ્વરૂપ અંતર્મુખી તત્વ છે. આમ કોઈ રીતે લક્ષણનો મેળ ખાતો નથી. આપણે પ્રશ્નો ઉઠે છે ત્યારે એમાં પણ જે શાસ્ત્રથી કાંઈક વિચારતા થયા એને આપણે એમ કહેવું છે કે જે જ્ઞાન લક્ષણ છે તે સામાન્ય જ્ઞાન છે. સામાન્ય જ્ઞાન એટલે જેને કોઈ વિશેષતા નથી, મતિ જ્ઞાનાદિપણાની વિશેષતા નથી, કલ્પત્વ બહુત્વની વિશેષતા નથી, અંતર્મુખ બહિર્મુખપણાની જેને વિશેષતા નથી. વિશેષણ લગાડ્યું એટલે તે સામાન્ય ન રહ્યું. કોઈ પણ વિશેષણ લગાડતા તે સામાન્ય વિશેષ થઈ ગયું જ્ઞાન. તો જ્યાં જ્ઞાન લક્ષણ છે એમ કહ્યું છે ત્યાં જ્ઞાન વિશેષ નથી સમજવાનું, પણ જ્ઞાન સામાન્ય છે. જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એ વાત પ્રસિદ્ધ છે, શાસ્ત્રોથી પણ પ્રસિદ્ધ છે, અને ગુરુદેવના પ્રવચનો અને વચનામૃતોથી પણ પ્રસિદ્ધ છે. બધા જ્ઞાનીઓએ જ્ઞાન લક્ષણે સ્ફુરિત આપેલા છે એ વાત સ્પષ્ટ કરી છે, પણ શાસ્ત્રનો અભ્યાસ કરનારાઓને આમાં આવા તર્ક વિતર્ક થાય છે. લક્ષણ કયું બતાવ્યું છે એનો ખ્યાલ નહીં હોવાને કારણે, લક્ષણથી અજાણ હોવાને કારણે લક્ષણને સમજતા નથી. લક્ષણને તો સમજે પ્રશ્ન નથી, કેમ કે એ તો એના ઉપરથી સમજવાની ચીજ છે. એ પણ આજે વિષય ચાલતો નથી. જ્ઞાન લક્ષણ છે એ વાત બંધ બેસતી નથી, પછી બીજા બીજા લક્ષણ છે એના ઉપર પણ એ શાસ્ત્રના અભ્યાસી જીવો આવી જાય છે. કે સત્તા લક્ષણ છે, સત્લક્ષણ દ્રવ્યમ એવું સૂત્ર છે, માટે સત્તાને લક્ષણ કહેવું. વળી શ્રદ્ધા છે પણ એ અસ્તિત્વને ગ્રહે છે, માટે સત્તા લક્ષણ કહેવું. કોઈ એમ કહે છે કે પરમ પારિણામી ભાવ લક્ષણ આત્મા છે, નિયમ સારમાં એવું શબ્દ કહ્યું છે, માટે પરમ પારિણામિક ભાવને લક્ષણ કહેવું એ નિશ્ચય લક્ષણ છે. પર્યાયમાં તો લક્ષણ છે એ વ્યવહારનો વિષય હોવાથી કયું હોય તો વ્યવહારમાં જાય છે, એ વાત પણ અહીંયા કહેવા માંગતા. અને એ રીતે પરમ પારિણામિક ભાવ છે આત્મા ઓળખાતો પણ અપ્રગટ છે. માટે જ્ઞાનીઓએ લક્ષણ કહ્યું છે એટલું જ નહીં પણ પ્રગટ લક્ષણ કહ્યું છે. પરમ પારિણામિક ભાવ પ્રગટ નથી, અને લક્ષણ પ્રગટ ન હોય તો અપ્રગટ લક્ષ્ય ઓળખી શકાય નહીં. પરમ પારિણામિક ભાવ તો લક્ષણથી ઓળખવા યોગ્ય તત્વ છે, પોતે લક્ષણ નથી પણ લક્ષણ દ્વારા ઓળખવા યોગ્ય તત્વ છે. એમ કેમ એ રીતે જીવનું લક્ષણ જ્ઞાન છે. જ્ઞાનનું જાણવું તે શાંતિ છે. શાંતિની વ્યાખ્યા બહુ ટૂંકી કરી સૂત્ર જેવી, કે જ્ઞાન જ્ઞાનને જાણે એમાં શાંતિ છે, જ્ઞાન જ્ઞાનને વેદે એમાં શાંતિ છે. એ એનું સ્વરૂપ છે, શાંત પણ એ એનું સ્વરૂપ છે, સ્વભાવગુણ છે. આ ચેતનાનું લક્ષણ આત્માનું છે. જગતમાં અનંત જીવ પદાર્થ દ્રવ્યો એકે એક સ્વતંત્ર છે, અનંતમાંથી બધા સ્વતંત્ર છે. એ પદાર્થ ઓળખવા માટેની વિધિ શાસ્ત્રમાં કહે છે કે નય નિક્ષેપ લક્ષણ અને પ્રમાણ વડે અનેક પદાર્થોમાંથી એક વસ્તુ પદાર્થને જુદો તારવીને જાણી શકાય છે. નય નિક્ષેપ લક્ષણ, નય નિક્ષેપ પ્રમાણ અને લક્ષણ વિશેષ. લક્ષણ વગર નય નિક્ષેપ પ્રમાણ કામમાં આવશે. એને જુદો તારવી શકાય છે એટલે ભિન્ન ઓળખી શકાય છે. તે લક્ષણ નિર્દોષ હોવું જોઈએ, એમાં કોઈ દોષ હોવા જોઈએ. દરેક ક્ષણે તેની સત્તામાં વ્યાપીને રહેવું જોઈએ. એ લક્ષણ પાછું કેવું હોવું જોઈએ કે પ્રત્યેક સમયે વ્યાપેલું હોવું જોઈએ. એની સત્તામાં ક્યારે અનુપસ્થિત કે ગેરહાજર હોય તો એની રાહ જોવી પડે એવું લક્ષણ ન હોય. આત્મા જ્ઞાયક માત્ર છે એટલે જાણવું તે તેનું લક્ષણ છે, જ્ઞાન તે તેનું કર્મ છે, જ્ઞાન તે તેનું કાર્ય છે જાણવા રૂપી, જ્ઞાન તે તેનું જ્ઞાન ક્રિયા જ્ઞાન કર્મ છે. પદાર્થનો બોધ કરનાર, જે જાણ્યું તેની સ્મૃતિ રાખનાર પદાર્થ તે જીવ છે. ચેતના જ્ઞાન બોધ સમજણ એ નામ સંજ્ઞાનો ધારક, એવા એવા નામ આત્માને મળે છે. એ નામ અથવા સંજ્ઞાનો ધારક એક એક આત્મા છે, પ્રત્યેક આત્મા છે. અને ચેતના તેનું લક્ષણ છે. ચેતના એટલા માટે લીધી છે કે વેદન લેવું છે, માટે ચેતના લીધી છે. સંચેતન એટલે વેદન, અનુભવન એને સંચેતન કહે છે. એ ગુણ ત્રિકાળ જીવમાં જ રહે છે, તે બીજા દ્રવ્યમાં નથી, કોઈ પાંચે બાકીના પાંચ દ્રવ્યોમાંથી નથી. અતિ સૂક્ષ્મ દેહમાં જીવ જાય એટલે કે નિગોની યોનિમાં બટાટા કુમળમાં વનસ્પતિમાં જાય, ત્યાં પણ સુખ દુઃખની લાગણી છે. જીવનું લક્ષણ છે, ત્યાં પણ એ સુખી થાય છે, દુઃખી થાય છે, ત્યાંથી જીવ છે એમ જોવામાં આવે છે, માર્ગનામાં જાય છે. માટે જળ રૂપે, જળના લક્ષણ રૂપે આત્મા કદી થતો નથી. માર્ગનામાં જ્ઞાન માર્ગના પણ આવી જાય છે. બે જુદા જુદા લક્ષણ પ્રગટ ભાનમાં સમજણમાં આવે છે. શિષ્ય કહે છે કે આત્મા કઈ મને દેખાતો નથી, ત્યારે ગુરુ કહે છે કે પ્રત્યક્ષ પ્રગટ લક્ષણ થી તે જણાય છે. હું કહે છે કે મને દેખાતો નથી, પણ એ તો પ્રગટ લક્ષણે જણાય એવો છે, અને પ્રગટ લક્ષણે એનું ભાન થાય એવો છે. પોતાના અસ્તિત્વ જ્ઞાન થી પકડાયેલું છે કે આ જાણે છે તે હું છું. કોઈ કહે કે દેહના દુઃખથી આત્માને દુઃખ થાય છે, પણ તે ખરું નથી. દેહના દુઃખથી આત્મા દુઃખી થાય છે એ વાત સાચી નથી. બારીમાં આંગળી દબાય બંધ થતી હોય અને રાડ નાખે છે, તે આંગળી દબાણી તેનું દુઃખ નથી. બધા કેવી રીતે માને, પણ દેહ પ્રત્યેની ઉત્કૃષ્ટ મમતા અથવા રાગને લીધે એ રાડ નાખે છે. દેહ ઉપરના રાગને લઈને એ રાડ નાખે છે. વેદના શરીરની પર્યાય છે, જીવની નિયમ કહે છે. બધાને એવો અનુભવ થાય છે તો એ બધા જ્ઞાની થઈ ગયા. આખી દુનિયાને સરખો અનુભવ થાય છે માટે આખી દુનિયા જ્ઞાની એમ ગણાય ને? અનુભવ ખોટો છે. દેહાધ્યાસથી તે અનુભવ છે. કોઈ તીવ્ર વેદનાથી જીવ અસાધ એટલે બેભાન થઈ જાય છે, તેથી તેને દુઃખ નથી એમ નથી. બેભાન પીડ્યો છે માટે દુઃખી નથી એમ નથી, રાડો નથી પાડતો, વેદના વ્યક્ત નથી કરતો, માટે તે જીવ દુઃખી નથી એવું નથી. એ ઘણો દુઃખી છે એટલે બેભાન છે. અવ્યક્તપણે એટલે તેને પોતાને ખબર નથી, પણ અનંતી વેદના એને, ઘણી વેદના થાય ત્યારે બેભાન થાય. જે દુઃખને મન દ્વારા પ્રગટપણે જાણી શકતો નથી તે જ્ઞાન જૂઠું થઈ ગયું. જે દુઃખને મન દ્વારા એ પ્રગટપણે પણ જાણી શકતો નથી એટલું જ્ઞાન ઊંડાઈ ગયું, ત્યાં બેભાન થયો. તેને દુઃખ નથી એમ જ્ઞાનની શક્તિ કહેનાર ઘટવામાં સુખ માનનારા છે. શું કહે છે? જ્ઞાનની શક્તિ જાણવાની ઘટી ગઈ માટે એને દુઃખ નથી, એમ શક્તિ ઘટે તો સુખ થાય, નહીં જાણવામાં સુખ છે એમ કે છે. સુખ જાણે ની ઝેર એમ કે છે ને. ન જાણે તો વાંધો નહીં. આ માણસ બહુ જાણે છે એટલે બહુ દુઃખી છે, અને કાગડા કૂતરા ઓછું જાણે છે માટે ઓછા દુઃખી છે એમ ઘણા કહે છે. એને ખરેખર સમજણ એવું નથી, એ તેમની ઊંધી માન્યતા છે. ક્લોરોફોર્મ સુંઘાડતી વેળાએ જ્ઞાન ઉપર અનંતુ આવરણ આવે છે, જ્ઞાન ઉપરનું આવરણ છે, તેથી ઘેલછારું જ્ઞાનમાં દુઃખની અસર દેખાતી નથી. પણ અસાધપણું એ એમ સૂચવે છે કે વેદના તેને અતિ વેદના છે, ઘણી વેદના છે ત્યારે બેભાન થઈ ગયું. વળી જો દેહની વ્યાધિથી દુઃખ થતું હોય તો ધર્માત્મા જ્ઞાનીને દેહની વ્યાધિનું દુઃખ થવું જોઈએ, માટે એ નિયમ મહામુનિઓને મોટા રોગ હોય છે, કાંઈ દુઃખ નથી, એ તો સુખના સરોવરમાં ડૂબકી લગાવે છે, એને કઈ દુઃખ નથી. અનાદિકાળથી લોકોને આત્માનું સાચું લક્ષણ પણ સમજાયું નથી. આત્માનું લક્ષણ જ્ઞાન છે, આત્માના લક્ષણની જે ચર્ચાઓ પરના પ્રવચનો ચાલ્યા છે, એમાંથી જે પરમાત્મા સારનો ખેંચાણો છે એમાંથી એવા શબ્દો આવ્યા છે. આત્માનું લક્ષણ ત્રણેય કાળે જ્ઞાન છે, કોઈ કાળે એમાં અપવાદ નથી. આત્માનું લક્ષણ ત્રણેય કાળે જ્ઞાન છે. 637 પરમાત્મા છે અને જળ પૃથ્વીનું લક્ષણ ગળવું મળવું હાલવું ચાલવું સડવું પડવું અવસ્થાંતર થવું તે છે. ભગવાન ચૈતન્ય કેવળ જ્ઞાન માત્ર છે. કેવળ જ્ઞાન નહીં, જ્ઞાન માત્ર, કેવળ જ્ઞાન, એકલું જ્ઞાન માત્ર છે. અવિનાશી છે, રૂપી છે, સત દ્રવ્યરૂપ છે, સતરૂપ દ્રવ્ય છે. જ્ઞાન તે લક્ષણ અને આત્મા તેનું લક્ષ્ય છે. આમ અને લક્ષણ અને લક્ષાંત, જ્ઞાન તે લક્ષણ અને આત્મા આત્મ સ્વરૂપ તેનું લક્ષ્ય છે. અને પૂર્વ પરમાણુ દ્રવ્યોમાં જ્ઞાનનો અંશ માત્ર નથી એવો ત્રિકાળ નિયમ છે. જગતમાં જે કાંઈ ક્રિયા થતી દેખાય છે તે સ્વતંત્ર જળ પદાર્થોના આધારે છે, આત્માના આધારે નથી. દેખાય છે એ બધું રૂપી જળ છે, પરમાણુના પરિણામ છે. તે જેમ છે તેમ યથાર્થ જાણવું હોય તો પ્રથમ આત્મજ્ઞાન મેળવવું પડશે. જગતની વ્યવસ્થા જાણવી હોય તો પણ આત્મજ્ઞાનપૂર્વક જાણી શકાશે, નહીતર જગતની વ્યવસ્થા જાણવા જતાં મૂંઝાશે, એને સમાધાન કેમ કે એને ચોખ્ખું લાગશે આ માણસ તો બહુ પાપ કરે છે, એને તો કઈ પ્રતિકૂળતા જ નથી, બહુ સુખી છે ભાઈ, મોટા મોટા કતલખાના ચલાવતો હોય અને ઘરે બુંગલાઓ મોટરો હોય, તમારી ધૂપ ધોમ પ્રમાણે દુનિયા એને સુખી માને, સમાધાન નહીં થાય. આમ કેમ થાય? પ્રમાણે સજ્જન એકદમ જ્ઞાની હોય, દરિદ્રી હોય, રોગિષ્ટ હોય, ખાણો સુગ્રહ સ્વરૂપ, અનેક પ્રકારે લોકો જેને કાંઈ ઓળખે નહીં, અરે બધું અપમાન કરે, હળહળ કરે, ગાયા ને એને અહીંથી બીજે જવા આવશો ને તમે એમ કહી દે છે. આમ કેમ? જગતની વ્યવસ્થામાં આત્મજ્ઞાન વગર જગતની વ્યવસ્થા સમજવા જાય કોઈ રીતે સમાધાન ન થાય એમ કે છે. પહેલા આત્મજ્ઞાન મેળવવું, એને પુણ્ય તત્વ, પાપ તત્વ, બધા તત્વોનો એને જ્ઞાન થાય છે. જેનું સ્વરૂપ જ્ઞાન, તેમાં જ્ઞાનની એક અંશ પણ ઉણપ ન હોય, જેનું સ્વરૂપ જ્ઞાન હોય એમાં જ્ઞાનની ઉણપ હોય, અધૂરું જ્ઞાન હોય એવું બને નહીં. અને જેનું લક્ષણ જ્ઞાન તે કોને ન જાણે, તે બધાને જાણે. જીવમાં ગમે તેટલું આવરણ થાય તો પણ થોડા ઘણા અંશે તો જાણવું ટકી રહે છે, સાવ ત્યાં જાણવાનું નાશ પામતો નથી સંપૂર્ણપણે. તે સદાય ચેતનવંત લક્ષણ જેનું પ્રત્યક્ષ છે, એવો પ્રગટમાંથી પ્રત્યક્ષ સમજાયેલો, તે સદાય ચેતનવંત લક્ષણ જેનું પ્રત્યક્ષ છે તે જીવ છે. લક્ષણ પ્રત્યક્ષ છે એમ કે છે. લક્ષણ ઇન્દ્રિય જ્ઞાન વાળું, ઇન્દ્રિયના આવરણ વાળું, પરોક્ષ જ્ઞાન વાળું નથી, ઇન્દ્રિય દલિત છે. અમારું જ્ઞાન તો પરોક્ષ છે, આત્મા તો અતિન્દ્રિય પ્રત્યક્ષ છે. એવી રીતે જણા એ જ્ઞાનની વાત લક્ષણમાં નથી. જેનું લક્ષણ પ્રત્યક્ષ છે તે જીવ છે. કોલસાના ઘણા આકાર હોય છે, તેમાં અગ્નિનો પ્રવેશ થતાં અગ્નિ અનેક આકારે દેખાય છે, છતાં સળગતા કોયલાને પાણીમાં બોળો તો બેના લક્ષણ જુદા જુદા છે એમ દેખાશે. અગ્નિનું લક્ષણ જુદું, કોલસાનું લક્ષણ જુદું, એમ દેહનું લક્ષણ જુદું, ચૈતન્ય આત્માનું લક્ષણ જુદું, એમ અનેક દેહ દેખાય છે, એના આકાર જુદા જુદા છે, પણ દેહના લક્ષણ અને રૂપી જ્ઞાતા આત્માનું લક્ષણ એકબીજાથી તદ્દન જુદા છે. 60 વર્ષનો ડૂસો હોય તેને પૂછે કે પિતા આપણો અમુક દસ્તાવેજ ક્યાં મૂક્યો છે, તો મરતી વેળા બોલી શકે ત્યાં લગી કહે કે પેલી તિજોરીના ફલાણા ખાનામાં મૂક્યો છે. આપણી જમીન છે, જાયદાદ છે અને બધી નોંધના દસ્તાવેજ ક્યાં છે, ફલાણી જગ્યાએ છે. તે તિજોરી જો આગે દૂર ત્રીજા ઓરડામાં છે, આંખે દેખાતી નથી છતાં પોતે મૂકેલ છે, એટલે ઘણા વખત અગાઉની વસ્તુ તેના સ્મરણમાં જણાય છે. તે જાણનારો શું દેહ તથા ઇન્દ્રિયો આદિ બધાથી જુદો નથી, દેહ માંદો પીડ્યો પણ જ્ઞાન માંદું નથી પીડ્યું એમ કે છે. ચેતના લક્ષણ જ્ઞાન સામાન્ય લક્ષણ છે. જુદો ન હોય તો મરી ગયા પછી પણ દેહ ની ઇન્દ્રિયો હયાત દેખાય છે, આંખ ફૂટી જાય પછી નથી જોઈ શકતા, આંખનો દોરો ફૂટી જાય પછી દેખાતો નથી. દોરો ન ફૂટે તો ન દેખાય, દોરો હાજો હોય તો દેખાતો બંધ થાય, એમ પછી દેખનારો વિયો જાય તો દોરો શું દેખે. જો ઢોળાથી દેખાતો હોય તો મરી ગયા, કેમ દેખાતો નથી કે દેખનારો અંદર દેખાતો. પણ એક બાજુથી જોઈએ તો એને એમ લાગે કે બરાબર છે, આંખ હોય તો જણાય છે, આંખ તૂટી જાય તો નથી દેખાતો. માટે દેવેદ આત્મા એની દલીલ કરી છે એના ઉપર. કહે છે કે તો પણ ચેતનત્વ ધારણ કરનારો જીવ નીકળી ગયો એટલે જાણનારો તેમાં નથી, તેથી મરણ પછી કાંઈ જવાબ નહીં. અંદર જીવ છે ત્યાં સુધી જવાબ દેશે કે તિજોરીના ફલાણી જગ્યાએ તિજોરી છે, ફલાણી જગ્યાએ દસ્તાવેજ છે, પછી કાંઈ કોઈ જવાબ દે એવો
નથી.
જગતના કાર્યો જેટલું લાંબુ નથી, જગતના કાર્યોમાં તો એક ધંધો કરવો કરવો હોય તો કેટલી વાગે સંભાળવું પડે, ગ્રાહકને સમજાવતા ને સાચવતા આવવું પડે, માલ ખરીદતા ને પરખતા આવડવું પડે, હિસાબ કિતાબની વ્યવસ્થા રાખતા આવડવું પડે. ધંધો કરવો હોય તો જેટલા પ્રમાણમાં ધંધો કરવો હોય એટલા પ્રમાણમાં નાણાંની જોગવાઈ કરતા આવડવું પડે. કેટલા બધા પડખા છે, એવું એટલું બધું નથી. એ પોતે પોતાના લક્ષણથી પોતાના મૂળ સ્વરૂપને ઓળખે, આટલું ટૂંકું છે. જો બહુ લાંબુ હોત તો તીરી જ ક્યાંથી પ્રાપ્ત કરત, એને તો બહુ લાંબી બુદ્ધિ નહીં સમજ છે. જેટલું બરાબર એટલું બધું લાંબુ હોત તો તીરી જ પ્રાપ્ત ન કરી શકાય. આ તો બરાબર છે કે માટે ખરેખર એટલું લાંબુ નથી. આરાધનામાં તો વિકલ્પ જ નથી, પછી આ વિકલ્પ નથી લાવતી આટલી લાંબી વાત લાગે છે. આરાધનામાં ક્યાં વિકલ્પ છે? પોતાના સ્વરૂપનું સર્વસ્વપણે અનુભવન કરવું, પોતાના શુદ્ધ દ્રવ્યનું અનુભવન કરવું, એમાં કાંઈ વિકલ્પ નથી. નિર્વિકલ્પ સ્વરૂપનું નિર્વિકલ્પ ભાવે અનુભવન કરવું, આનું નામ આરાધના. આમાં ક્યાં લાંબુ છે? કઈ લાંબુ નથી. કઠણ પડે છે એનું કારણ શું છે કે એટલો દેહાધ્યાસ છે અને પોતાની રુચિ નથી, પોતાના ગુણની રુચિ નથી, એટલે પર રુચિને કારણે અઘરું લાગે છે. સ્વરૂપની રુચિ વાળાને કાંઈ અઘરું લાગતો નથી. હવે દ્રષ્ટાંત દ્વારા કહે છે, એવી જ ગાથા છે 50મી છે, કે આશ્વ દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે ભિન્ને ભિન્ન છે જેમ અસુને જ્ઞાન. પ્રગટ લક્ષણે માન લીધું, આમાં દ્રષ્ટાંતથી તરવારે એના જ્ઞાનનું દ્રષ્ટાંત આપ્યું છે. એ ભાઈ અજ્ઞાનના કારણે અનંત ભવના દેહાધ્યાસ્થિત અને દેહ અને આત્મા એક લાગે છે, પણ તરવાર અને જ્ઞાન જેમ જુદા છે તેમ દેહ અને ચેતન બંને ભિન્ન છે. જ્ઞાન જેવી તરવાર જેવું જ જ્ઞાન લાગે, પણ જ્ઞાન છે તે તરવાર નથી અને તરવાર છે તે જ્ઞાન નથી. આકાર એક સરખો છે, માપ એક સરખું છે, છતાં પણ ખરેખર જ્ઞાન તે જ્ઞાન છે, તરવાર નથી. તેમ દેહ અને ચૈતન્ય બંને ભિન્ન છે, બેના લક્ષણો જુદા છે અને તે સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. સ્પષ્ટ શબ્દ લીધો છે, સ્પષ્ટ અને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે, એ લક્ષણ દ્વારા થાય છે. એમાં લક્ષણમાં અનુભવનો અંશ, વેદન અંશ લીધો છે. પ્રતીતિ એટલે ત્યાં વિશ્વાસ આવે છે, આવો જ આત્મા છે. નિર્ણયના સ્થાનમાં પ્રતીતિ શબ્દ લીધો છે. સ્પષ્ટ અનુભવાંશે નિર્ણય થાય છે, પોતા સ્વરૂપે નિર્ણય થાય છે, માટે પ્રતીતિ શબ્દ લીધો છે. પ્રતીતિ પરની ન હોય, પરની પ્રતીતિમાં હું પણ આવે છે, માટે એને પ્રતીતિ શબ્દ ત્યાં મળે છે. તેના પૂર્ણ આનંદના અનુભવ માટે શરીરમાં રહેલો ચૈતન્ય આત્મા પોતાના સ્વરૂપને સત્સમાગમ વડે જેમ છે તેમ જાણે છે અને તેનું ધ્યાન કરે છે. સત્સમાગમ વચ્ચે નાખે છે, ચૈતન્યને પોતાના સ્વરૂપને જાણે છે પોતે, પણ સત્સમાગમ દ્વારા જાણે છે અને તેનું ધ્યાન કરે છે. તો દેહથી આત્મા જુદો હોવાથી તે દેહથી છૂટીને મુક્ત થઈ જાય છે, ધ્યાન કરે છે એમાં એ મુક્ત થાય છે, એટલે તેમાં શાશ્વત સ્વરૂપનો અવ્યાબાધ આનંદ છે તે પ્રગટ થાય છે મુક્ત દશામાં. આત્માનો અનુભવ તો વર્તમાનમાં આ દેહ હોવા છતાં પણ થાય છે, એ તો સદેહ અનુભવ થાય છે. સિદ્ધ સમાન આત્માનો અનુભવ દેહ સહિત દેહની મોજુદગીમાં દેહના સંયોગ હોય તો પણ બરાબર થાય છે. એટલે કે આત્માને આત્મામાં સુખ ઉપજે છે અને દેહનો અભાવ થતાં જીવ સંસારથી મુક્ત થાય છે, નિર્વાણ પદને પામે છે. એવું જે સ્વરૂપ ધ્યાની છે એ દેહનો મુદત પૂરી થતાં પછી મુક્તમાં મુક્ત દશામાં આવે છે. દેહ અને આત્માના લક્ષણો જુદા જુદા છે તે કારણો સહિત ગાથામાં બતાવે છે કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ અબાધ્ય અનુભવમાં સામાન્ય જ્ઞાન જેમ છે, અભાવ એવો છે, કેમ કે નિયાકારો બાદ થઈ જાય છે. એક જ્ઞેયનો અનુભવ લે એ અનુભવ છૂટી જાય છે. તીખું લાગ્યું એ તીખું પછી તીખું નથી લાગતું, ગળ્યું લાગ્યું પછી ગળ્યો સ્વાદ નથી રહેતો. કોઈ પદાર્થ જાણ્યો એ પદાર્થ જ્ઞાનનો નિયાકાર ઘૂંસાઈ જાય છે. જો આત્માનું એ સ્વરૂપ હોત તો એમને બધું ખડાઈ જાય. માટે અનેક ભેદો જે જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, છતાં જે ભેદાતો નથી એવું જ્ઞાનનું સ્વરૂપ છે. આત્માનો ભેદથી અનુભવ ન કરવો એટલા માટે પણ છે કે અનેક ભેદો જ્ઞાકારો ઉત્પન્ન થવા છતાં પણ જે ખરેખર ભેદાતો નથી એવું જ્ઞાનનું સ્વરૂપ છે, એને અભેદ કહેવામાં આવે છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, બાદ કરતા કરતા પછી બાદ ન થઈ શકે એવો જે અનુભવ રહે તે સ્વરૂપ ભગવાન આત્મા છે. જ્યાં આત્માને બતાવે છે ત્યાં અનુભવથી બાદ બતાવે છે. 17 18 ગાથામાં પણ એ વાત છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અબાલ ગોપાલને અનુભવમાં આવે છે. તો ત્યાં એવી રીતે લીધું છે. અહીંયા પણ અનુભવ અવાધ્ય અનુભવ છે તે જીવ સ્વરૂપ છે. ભાઈ પણ કહે છે કે આત્મા દ્રષ્ટિ એટલે આંખ વડે દેખાતો નથી, પણ તે આંખે ક્યાંથી દેખાય? આંખને જાણનારો આંખથી જુદો છે. આંખ તો બાહ્ય પદાર્થને દેખવાનું નિમિત્ત છે. આંખને દેખનાર આત્માને આંખ વડે કેમ જાણે? વળી ઇન્દ્રિયો આત્માથી પર છે, એટલે કે તે પર વસ્તુ જાણવામાં નિમિત્ત થાય, પણ આત્માને જાણવામાં કેમ નિમિત્ત થાય? પર નિમિત્ત છે, પર પરને જાણવામાં નિમિત્ત થાય, પણ પર સ્વને જાણવામાં નિમિત્ત ન થાય. કેમ કે ઊંટો ઇન્દ્રિયાદિનો તે જોનાર છે, સ્થૂળ સૂક્ષ્મ બંનેને તે જાણે છે. પેટના મધ્યમાં કાંઈ થતું હોય તેને બાહ્ય ઇન્દ્રિય તે જાણતી નથી, બધી અવસ્થાને સળંગપણે જાણનાર જીવ તેનાથી જુદો છે. મારા આંતરડાની અંદર કાંઈક છે, ઝાડો બંધાઈ ગયો છે, છાતીમાં કફ દેખાય છે, એ કાંઈ ઇન્દ્રિયથી જાણ્યો એ વેદનાથી જાણે છે. એવી અનેક પ્રકૃતિઓની વેદનાને જાણનાર, વેદનાનું સ્વરૂપ ફરી જાય તો પણ પોતે સંગ્રહી જાય છે. આ કઈ માટે એ બધું ફરી જાય છે, જેટલું જેટલું જાણે છે ફરી જાય છે. જાણનાર ફરી જાય છે, જાણનાર સ્વરંગ રહી જાય છે. એ ઉપરથી નક્કી થાય છે કે હું છું તે રૂમ છું, જે ચાલ્યું જાય છે તે હું નથી. માટે આ ઉપાધિઓ ટળી જાઓ, એમ પ્રત્યક્ષ જુદી જાતનું નિત્ય સમજણ, પ્રત્યક્ષ જુદી જાતનું નિત્ય સમજણ સંજ્ઞા ધારક લક્ષણ, સમજણ એવી સંજ્ઞા ધારક લક્ષણ, દેહ ઇન્દ્રિયથી જુદું દેખાય છે. એ દેહ અને ઇન્દ્રિયોથી કોઈ જાણનાર તત્વ જુદું દેખાય છે. પ્રશ્ન પૂછનારે દલીલથી પ્રશ્ન પૂછ્યો હતો, તેનું યથાર્થ સમાધાન કરાવનાર આ દલીલ મળી કે જાણનાર જુદો છે, એ ઇન્દ્રિયોને જાણે છે, એમાં જાણનાર કોઈ જુદો છે. હવે શિષ્યના પ્રશ્નો પણ વિચારપૂર્વક આવશે અને તેના જવાબો મળતા વિરોધ રહિત છે પદની પદથી સર્વાંગપણું સમજાશે, તે વિશે આગળમાં આ ગાથા આવશે. આગળની ગાથા છે કે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા એ છેની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. મોક્ષ માર્ગ તો ચારે પટ્ટોથી ચોખ્ખો હોય છે. જે વિધિએ માર્ગ કયો છે તે માર્ગ હોય તો પરમાર્થ હેતુ સાથે, અને સાધ્ય જે ઇષ્ટ પદ મુક્તિ પદ તે લહે. પછી કહેશે કે સર્વજીવ સિદ્ધ પરમાત્મા સમ શક્તિ રૂપ છે, પણ જે પોતાનું યથાર્થપણું સમજે તે સિદ્ધ થાય, જે સમજે તે થાય. આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહે, એ પણ બધા લક્ષણો બીજા છે. આગળની ગાથા બધી બહુ સારી આવશે. શું કહે છે? જે વિધિએ માર્ગ કયો છે તે માર્ગ હોય તો પરમાર્થ હેતુ સાધે, પરમાર્થ એટલે આત્મકલ્યાણનું કારણ, અને એ સાધે છે. અને સાધ્ય જે ઇષ્ટ પદ છે એટલે પરિપૂર્ણ શુદ્ધિ છે તે પ્રાપ્ત કરે છે, લય એટલે પ્રાપ્ત કરે છે. અને એ પહેલું લક્ષણો વિશે લીધો, પૂર્ણ શુદ્ધિ સાધ્ય પદ. પછી કહેશે કે સર્વજીવ સિદ્ધ પરમાત્મા સમ છે, એ પણ લક્ષણો વિષય છે, આશ્રયભૂત લક્ષણો વિષય છે. પણ જે પોતાનું યથાર્થપણું સમજે તે સિદ્ધ સ્વરૂપે થાય છે. સ્વરૂપે સિદ્ધ સમાન છે, પણ તેને યથાર્થ સમજે તે એવું પ્રગટ કરે છે, અવસ્થામાં સુધ ન સમજે તે પ્રગટ કરી શકે. મોટા મોટા વિશાળ સમુદ્રને અને અનંત આકાશને જાણનારો પણ ગુરુ છે, અને પૂર્વે કાળચક્રના દ્રવ્યક્ષેત્ર કાળભાવ અનંત પલટી ગયા તો પણ તું તો તે સંયોગોમાં સંયોગોને સ્મરણમાં રાખનારો હજુ નિત્ય ઉભો છે. એ સંયોગોને બધું તને યાદ રહ્યું છે, આના ગયા હતા, આ જોયું તું, અમેરિકામાં આમ જોયું તું, ફલાની જગ્યાએ આમ જોયું તું, બધું જાણનારો તું હજી ઉભો છે. દેહમાં અલ્પ પણ પીડા બાધા થાય છે, ટળે છે તેની તને ખબર પડે છે, થાય છે એની ખબર પડે છે, ટળે છે એની પણ ખબર પડે છે, દેહને ખબર પડતી નથી. માટે ભગવાન આત્મા પાંચે ઇન્દ્રિયોનો જાણનારો છે, એનો વિચાર કરીને મન અને પાંચ ઇન્દ્રિયોથી જુદો થઈને આત્મા પણ એ આત્માને વિચારી જો અને સ્થિર થા તો તું તારો બેહદ સુખમય પવિત્ર જ્ઞાનાનંદ સ્વભાવ તારાથી પ્રગટ ભિન્ન પડીને તું જો તો તને તારો અનુભવ થશે. મુખ્ય વાત છે ભિન્ન પડવાની. જ્યાં સુધી જીવના પરિણામ પરથી ભિન્ન પડતા નથી, જે અનાદિના ચાલુ ને ચાલુ છે એવા ભિન્નપણું પામતા નથી, ત્યાં સુધી પોતાનું સ્વરૂપ અનુભવમાં આવતું નથી. પરનું પણ એકત્વ રહે અને સ્વરૂપનું પણ એકત્વ થાય એવું બનતું નથી. સ્વરૂપમાં એકત્વ થવા અર્થે પરનું ભિન્નત્વ થવું તે અનિવાર્ય છે, થવું જ ઘટે છે. પરિણામ પરમાં ચોંટાડીએ અને સ્વરૂપનું જ્ઞાન થાય અને સ્વરૂપમાં એકત્વ થાય એવું કદી બનતું નથી, કદી બની શકે પણ કોઈ ટકો એક ટકો એમાં કામ આવે એવું નથી. પરના એકત્વ બુદ્ધિમાં 100% દુઃખ છે, 1% પણ એમાં સુખી છે. એમ કહો છો કે 50% ભલે દુઃખ રહે ભલે 50% અમે સુખી છે, એમ મંજૂર છે? બિલકુલ દુઃખ જોઈએ નહીં, સુખ પૂરેપૂરું એમાં કેમ 50% નહીં સુખી? હા, જ્યાં પ્રયોજનની વાત આવે ત્યાં તો 100% પોતાનું પ્રયોજન સિદ્ધ થયું. જ્યાં વિવાદની વાત આવે તો કઈ અડધો અડધું આપણે કોમ્પ્રોમાઇઝ કરો, 50% તમારું રહ્યું, 50% અમારું રહ્યું. આ કઈ વાદ વિવાદનો વિષય થોડો છે, વિષય તો આત્મહિત કરવા માટે છે, વાદ વિવાદ કરવા માટે. કોઈ કહે છે કે હમણાં અમારું મારું મન બરાબર કામ કરતું નથી, જુઓ મન તો દેખાતું નથી છતાં મનને ખબર પડી એ બતાવે છે કે જીવ મન મનથી જુદો સાક્ષી છે. અમારું મન હમણાં ઠેકાણે નથી, મન ક્યાં જોયું? અમારું મગજ હમણાં ઠેકાણે નથી, ક્યાં જોયું છે મગજને? જાણનારો કોઈ બીજો થયો કે નહીં? જેનું ઠેકાણું નથી તો વિષય થઈ ગયો, જાણનારો કોક જુદો નહીં. મનથી જુદા વિના મનને કાંઈ થયું છે તે કોણ જાણી શકે? સ્થૂળ અને સૂક્ષ્મ ઝીણા મોટા રૂપને જીવ જાણે છે અને અબાધ્ય અનુભવ જે રહે તે જીવ સ્વરૂપ છે, જેમાં પછી બાદ ન કરી શકાય, જેને બાધા ન પહોંચાડી શકાય એવો જે અનુભવ રહે, જાણવું 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 એ ધારું સમાન વેદનરૂપ જે રહે તે જીવનું સ્વરૂપ છે, એવું જીવનું સ્વરૂપ છે, તે જીવ સ્વરૂપ છે એટલે એવું જીવનું સ્વરૂપ છે એમ લઈ લેવું. હું સ્ત્રી નહીં, પુરુષ નહીં, દેહ નહીં, મન નહીં, ઠીક અઠીક સંકલ્પ વિકલ્પ પણ હું નહીં, અંદર 8 કર્મની ઝીણી ધૂળ તે પણ હું નહીં, એમ પરગ્રહને વિવેક વડે બાદ કરતા કરતા બાકી જે જાણક સમજણ સ્વરૂપ જે બધાનો અનુભવ કરનારો બાકી રહ્યો તે હું છું, બધાનો અનુભવ કરનારો અનુભૂતિ સ્વરૂપ તે હું છું, સતત અનુભવ કર્યા કરું છું કેમ કે અનુભવ કરવો તે અનુભૂતિ સ્વરૂપ મારું પોતાનું સ્વરૂપ છે, માટે હું અનુભવ કરું છું. એમ જે સદાકાળ જાણ્યા કરે તે જાણનારો, જાણવાનું સ્મરણ કરનારો, નાતાપણે હયાતી રાખનારો, જે અનુભવ નિત્ય સ્મરણ ટકી રહે છે તે જીવનું સ્વરૂપ છે, જે અનુભવ અનુભૂતિ સ્વરૂપ છે તે જીવ છે, એમ જીવને અનુભવથી ગ્રહણ કરાવે છે. કેમ કે અનુભવમાં પરનો અનુભવ નથી, સ્વયંનો અનુભવ છે, જાણવામાં પરનું જાણવા આવે પણ અનુભવમાં આવે નહીં. જેમ માખીને મન નથી તો પણ સાકરનો ગાંગડો અને ફટકડીનો ગાંગડો સાથે હોય છતાં વિવેક કરીને સાકરનો સ્વાદ લે છે, તેમ દેહાથી જુદો આત્મા છે. મીઠાઈ ઉપર માખીઓ બેસે છે ને, ઉડાડો તો ફરી ફરી ને આવે, એ માખીને તમે કઈ પંખો રાખીને કે કોઈ કપડું રાખીને ઉડાડો ઝાપટ નાખી પાછી ફરીને ત્યાં આવે છે. એને આંખ નથી અને એને મન નથી, આખી છે અને ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે, ચોથી ઇન્દ્રિય આંખ નથી. કાનનો તો પ્રશ્ન જ નથી, કારણ કે પછી તો પછી કાન આવે, પણ માત્ર એને સ્પર્શેન્દ્રિય, રસના ઇન્દ્રિય અને ઘ્રાણે ઇન્દ્રિય ત્રણ જ છે. ઉડાડો તો એને ખબર નથી કે મીઠાઈ આ જગ્યાએ પડી છે, જોવે નહીં, શરીરમાં ગુંગળો આ જગ્યાએ છે એ જોઈ નથી શકતી મને, પણ હવે જ્યાં ઉડાડો તો ત્યાંથી આવે, ઉડાડો તો ફરી ને ત્યાં આવીને બે હો વખત ઉડાડો તો હો વખત પછી આવે, એવી ચંચળ પ્રાણી. એ જ્ઞાન કામ કરે છે, ભલે એને મન ઇન્દ્રિય નથી, ચક્ષુ ઇન્દ્રિય નથી, પણ એને જ્ઞાન કામ કરે છે એમ દેખું છે. એમ દેહાદિથી જુદો આત્મા છે, આ ફટકડીની જેમ દેહ ઇન્દ્રિય મન હું નહીં, એના ઉપર બેસમાં એમ કે છે, દેહ ઇન્દ્રિય મન ઉપર નહીં બેસતા, ક્રમે ક્રમે હળવે હળવે ઇન્દ્રિયાધીન જાણવું તે હું નહીં, એવી રીતે જાણનારો તે હું નહીં. આ કલુષિતતાના ભાવ દેખાય છે તે પણ હું નહીં, એવો હું નથી, હું એવો દુઃખી નથી, દુઃખ કરનારો દુઃખ ભોગવનારો એવો હું નથી. પણ બાકીની સાક્ષીરૂપ વસ્તુ આ કલુષિતતા છે એમ જાણનારો કલુષિતતાથી જુદો છે એમ કહે છે. દુઃખને જાણનારો દુઃખથી જુદો છે, દુઃખથી તન્મય નથી. એવો સાક્ષીરૂપ વસ્તુ જે શાંતિ અને સમતારૂપ, પાછો કેવો છે જાણનાર, શાંતિ અને સમતારૂપ સમજણ તેની હયાતી રાખીને બધા પર પદાર્થ બાદ કરતા બાકી જે અનુભવ રહે છે, પછી એ અનુભવને બાદ કરી શકાતો નથી એમ કે છે. બીજું બધું જ્ઞાકાર સુધી બાદ કરી શકાય છે, પણ અનુભવને બાદ કરી શકાતો નથી, અનુભવ વિહીન કોઈ આત્મા ન થઈ શકે. બધા પર પદાર્થને બાદ થતા બાકી જે અનુભવ રહે છે તે મારું એટલે જીવનું સ્વરૂપ છે, બાદ એટલે જેમાંથી કઈ બાદ ન કરી શકાય, બાધા પહોંચાડીને પણ બાદ ન કરી શકાય, એમ એમાંથી દૂર ન કરી શકાય એવું જે જાણક જ્ઞાતા પણ તે જીવ છે, એમ અહીં વિચારની શ્રેણી મૂકી છે. શું કહે છે ગુરુદેવ, કઈ શ્રેણીએ આત્માને વિચારવો એની શ્રેણી મૂકી છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એમ કરીને જીવ સ્વરૂપને વિચારવાની શ્રેણી ચેનલ ગોઠવી છે. આમ વિચારતો એમ કે છે, તારા અનુભવથી અનુભૂતિ સ્વરૂપ તત્વને તું જાણ, અથવા અનુભૂતિ સ્વરૂપનું જે પૂતે છે એને અનુભવથી તું સમજણ માલે કે અનુભવ શું છે. અવલોકન છે અનુભવનો પ્રોસેસ છે, કે પોતાના પરિણામમાં અનુભવ શેનો થાય છે એ સમજવું છે. સુખનો દુઃખનો જ્ઞાનનો એનો અનુભવ છે. પોતે પોતે પોતાને શું અનુભવ, પોતામાં પોતાને શું અનુભવ થાય છે, આ સૂક્ષ્મપણે અવલોકન કરતા કરતા અહીં સુધી પહોંચવાનું છે. તો એ અહીંયા આ શ્રેણી મૂકી છે, એટલે કઈ રીતે અંદર અંતર્મુખ થવું એની લાઈન દોરી મૂકી છે. આ વિધિ થી પ્રગટ અનુભવ થાય છે. આ વિધિ છે પ્રગટ અનુભવ કરવાની, આ વિધિ છે. આ રીતે 45મી ગાથાનો ઉત્તર 51માં આવ્યો, હવે 46મી ગાથાનો ઉત્તર 52માં આવે છે. એટલે પદ્ધતિસર વાત છે. પ્રશ્નો પૂછ્યા છે એનો ટુ ધી પોઈન્ટ ઉત્તર દેતા આવે છે, એક પછી એક ક્રમશ. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન છે. આ ગાથામાં ઉપલબ્ધ દ્રષ્ટિ વડે નિમિત્તથી વાત કરી છે. જો ઇન્દ્રિયને જ્ઞાન થાય છે, કર્ણેન્દ્રિયથી સાંભળ્યું ત્યાં કર્ણેન્દ્રિય જાણવામાં નિમિત્ત છે, પણ ચક્ષુ ઇન્દ્રિય કર્ણેન્દ્રિયના કાર્યને કરી શકે નહીં, આંખ છે એ સાંભળી શકે નહીં, જાણનારો તો આત્મા છે, કાનનો પડદો તો એમાં નિમિત્ત છે. ચક્ષુ ઇન્દ્રિય જાણેલું તે કર્ણેન્દ્રિય જાણ્યું નથી, આંખે જાણ્યું તે કાને નથી જાણ્યું એમ કે છે. એમ જે એક ઇન્દ્રિયનો વિષય છે તે કાર્ય બીજી ઇન્દ્રિય કરી શકે નહીં, એટલે પોતપોતાના નિજ નિજ વિષયનું જે જ્ઞાન કરી શકે. એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણવામાં નિમિત્ત થાય, પણ પાંચે ઇન્દ્રિયને જાણનાર, પાંચે ઇન્દ્રિયના વિષયને જાણનાર તો આત્મા એક જ છે, એકલો જ છે, અને એ પાંચે ઇન્દ્રિયોથી જુદો છે. શું ન્યાય કાયદો? જો ઇન્દ્રિય આત્મા હોત, દલીલ કરનારે એમ કરી, અમને તો એમ લાગે છે કે દેહ ને ઇન્દ્રિય તે જ આત્મા છે, કેમ કે ઇન્દ્રિયો જાણે છે, ઇન્દ્રિયો ન હોય તો જાણી શકતા નથી, કાન ખૂટી જાય, આંખ ખૂટી જાય, નથી જવાનું. જો ઇન્દ્રિય આત્મા હોય તો પછી કાને સાંભળ્યું એ આંખને ખબર હોવી જોઈએ, ને આંખે જોયું એ કાનને ખબર હોવી જોઈએ. ભાઈ તો મર્યાદા છે, આંખ જોવે છે એ કાનને ખબર નથી, કાન સાંભળે છે એ આંખને ખબર નથી, પણ પાંચે ઇન્દ્રિયનું જ્ઞાન એનાથી જુદો જાણનાર છે એને થાય છે. માટે ઇન્દ્રિયો તે આત્મા નથી, કેમ કે એને પોતપોતાના વિષયનું જાણવામાં નિમિત્ત પણ છે, એકબીજાનું એકબીજાને જાણતા નથી. આત્મા તો પાંચેનું જાણે છે, માટે જ્ઞાન સ્વરૂપી આત્મા ઇન્દ્રિયોથી જુદો છે એ ન્યાય કાયદો. એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણવામાં નિમિત્ત થાય, પણ પાંચે ઇન્દ્રિયને જાણનાર આત્મા એકલો તે જુદો છે. જો કાનથી જણાતું હોય અથવા રૂપને જાણવા જેટલું જ આત્મા હોય તો સ્પર્શના વિષય વખતે આત્મા સ્પર્શનો વિષય ન કરી શકે, તો પછી એકમાં કામ કરે પછી બીજું કામ તો કરી જ ન શકે. એવડો જ હોય તો સમયસારની 31મી ગાથામાં કહે છે કે જ્ઞાન સ્વભાવથી મન ઇન્દ્રિય અને પ્રાણને જુદા જાણી પછી પોતાના સ્વભાવમાં સ્થિત થાય છે તે જ્ઞાની છે, અથવા તેને જ્ઞાની કહેવામાં આવ્યા છે. જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મા, અધિક જ્ઞાન સ્વભાવની ભિન્નતા અથવા અધિકતા જાણતા ઇન્દ્રિય જ્ઞાનની અધિકતા રહેતી નથી, ઇન્દ્રિયો ઉપર વિજય મળે એમ કહે. જે ઇન્દ્રિયોના વશ જીવ થઈને પરિણમે છે કે પોતાના જ્ઞાન એકાકાર જ્ઞાન સ્વભાવને ભિન્નપણે અને અધિકપણે નહીં જાણવાને લીધે છે. આમ કે છે અધિકમાં બે ભાવ રહેલા છે, એક ભિન્નપણાનો અને એક એનાથી અધિક, એટલે આ ઓછું ને આ વધારે. ઇન્દ્રિય જ્ઞાન જેની પાસે કાંઈ નથી એટલું મહાન છે, અધિક એટલે મહાન. જો પોતાના જ્ઞાન સ્વભાવને મહાન જાણે તો ઇન્દ્રિયોને જીતવી સહેલી છે. જો પોતાના જ્ઞાન સ્વભાવને ભિન્ન જાણે તો ઇન્દ્રિયોને જીતવી સહેલી છે. આમ જીતી છે. નિશ્ચય વિશેષ સ્થિત સાધુઓ વાકે જીતેન્દ્રિય, એવા નિશ્ચય સ્વરૂપમાં જેવો સ્થિર થયા સાધક, એ બધાને સાધુ એટલે મારું મહાન ઋષિઓ અથવા જિનેન્દ્ર દેવો એને જીતેન્દ્રિય કહે છે. જગતમાં જુદી વાત છે. જગતમાં તો માણસ કોઈ ત્યાગ કરે તો એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. આંબેલ કરે છે ભાઈ, એને જીતેન્દ્રિય છે, જીભ ઉપર કાબુ છે, જીભને જીતી લીધી છે. છ રસ માંથી એક રસ ન લઈએ વર્ષો સુધી, થોડાક દિવસ નહીં, આખી જિંદગી આ વર્ણાંત ગણાતો એવી રીતે. આપણે કાંઈ રોજ કોઈ રસ લેવા જ નથી. એને જીતેન્દ્રિય કહેવા કે નહીં, જ્ઞાન સ્વભાવમાં સ્થિત થાય, ભિન્નપણું જાણીને અધિકપણું જાણીને જ્ઞાન સ્વભાવમાં સ્થિત થાય તેને ભગવાન જીતેન્દ્રિય કહે છે. ત્યાગ કરે એને કહેતા નથી. બીજા જગતના જીવો ત્યાગ કરી શકતા નથી. આવા જીવો ત્યાગ કરે એની કાંઈ કિંમત નહીં તમારે એમ કહેજે. સમય સારમાં તો બહુ સરસ લીધું કે એ ત્યાગ અને ત્યાગનો રાગ, મેં આ છોડ્યું, હું મોળો ખાઉં છું, ફિક્કું ખાઉં છું, મેં શું સ્વાદ વગરનું લઉં છું આહારમાં, અને એવો જે રાગ, એ અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. શું એ શુદ્ધ દ્રવ્યના અનુભવ સ્વરૂપ નથી? એવી વાત નથી. છે અશુદ્ધ દ્રવ્યના અનુભવ સ્વરૂપ, શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ નથી. એવી શૈલી સંગતિ રાગ થયો કે અશુદ્ધ દ્રવ્યના અનુભવનું સ્વરૂપ છે. જ્ઞાન તે હું એવો વિકલ્પ થયો તો કે અશુદ્ધ દ્રવ્યના અનુભવનું સ્વરૂપ છે. આત્મામાં અનંત ગુણો, મહાન અનંત ગુણો છે એવો વિચાર વિકલ્પ રાગ થયો કે અશુદ્ધ દ્રવ્યના અનુભવનું સ્વરૂપ છે. પણ આત્માનો વિચાર છે ને, એમાં આત્માનો મહિમા કરીએ છીએ. રાગ થયો તે અશુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. શુદ્ધ દ્રવ્યના અનુભવનથી રાગ થતો નથી, કેમ કે શુદ્ધ દ્રવ્યમાં રાગ નથી. એનો અનુભવ કરતા રાગ કેવી રીતે થાય એ વિશે જરૂરી છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન, એક એક ઇન્દ્રિયને એક એક વિષય જાણે છે, એમ આ ગાથામાં કહ્યું છે. મૂળ ગાથામાં તે નિમિત્તનો ઉપચાર છે, કોણ છે ખરેખર ઇન્દ્રિયો જાણતી નથી, એ તો કથન માત્ર છે. પાંચે ઇન્દ્રિય ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે. દેહ પડ્યો રહે છે તેથી પણ કહેવાય છે કે જાણનાર સત્વ ચાલ્યો ગયો. અચેતન છતાં એમ કહે છે જાણનાર હતો એ ચાલ્યો ગયો, એમ ઇન્દ્રિયથી આત્માને જુદો જણાયો. આ આત્મસિદ્ધિમાં કોઈ અપૂર્વ ઘટના છે. શું કે છે આત્મસિદ્ધિ? શાસ્ત્ર કહ્યું, આગળ શું કહ્યું? આ શાસ્ત્ર છે ગુરુદેવે, ગુરુદેવના શબ્દમાં શાસ્ત્ર કહ્યું. અને વળી મહિમા કરતા એમ કહ્યું કે કોઈ અપૂર્વ ઘટના છે. સમજનાર અને સમજાવનારની શૈલી ઘણી જ સરળ અને સ્પષ્ટ છે. વિચારવાન જીવ ઝટ સમજી જાય તેવી છે. અઘરું પડે એવી નથી એમ કે છે, ઝટ સમજાય એવું છે. શિષ્ય પણ ચતુર છે તે કહેશે કે ગુરુ તમે તમે કહેલું હું સમજો છું, આ હકીકત નીચેની ગાથામાં કહે છે કે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે. બીજી શંકા નિત્યતાની કરવી છે તો અસ્તિત્વ સ્વીકારી લીધું. હવે અસ્તિત્વ કેવું છે એ મને ખબર નથી. આપ કહો છો કે નિત્ય છે પણ મને તો એવું લાગતું નથી એમ કરીને શંકા ઉપજાવે છે ત્યારે આ સ્વીકાર કરે છે કે આત્માના અસ્તિત્વના આપે જે પ્રકારથી અસ્તિત્વ સમજાયું સંભવિત છે કે આત્મા હોવા યોગ્ય છે. એ અંતર વિચારથી મને હવે સમજાય છે, ઉપલબ્ધ વિચાર છે નહીં, અંતર કરે વિચાર છે. શબ્દની રચના બહુ સારી છે. તેમ નિર્ણય સમ્યક પ્રકારે શિષ્ય કરતો જાય છે પણ લોકોને વિચાર મનનનો કાંઈ પરિચય નથી એટલે પ્રેક્ટિસ નથી એમ કહે છે. અને અંતરના વિચારથી જાણવાનો પુરુષાર્થ કરતા નથી. બહુ બહુ તો સ્વાધ્યાય કરે, ઉપલબ્ધ દ્રષ્ટિએ વાંચી જાય, ઊંડા ઉતરે નહીં. અંતરના વિચારથી જાણવાનો પુરુષાર્થ કરતા નથી. સંસારના પ્રસંગની કાર્યવાહી હોય તો જે જે કરવું ઘટે તે કરે. સંસારનું કામ હોય તો એમાં તો આવરધા હોય છે અને જે કરવાનું લાગે એ બધું કરે. પણ આમાં અંતરથી વિચાર કરીને મીંડવણી કરી શકે નહીં. મીંડવણી એટલે અંદર મેળવણી કરવી, મીંડવે નહીં, કોઈ જાતનો નિર્ણય કરે નહીં અને હા પાડે કે તમે કહો છો એટલે આત્મા એવો હશે જાઓ આપ કહો છો પછી અમારે ક્યાં વાંધો રજૂ કરવાનો રહ્યો. જાતે પ્રશ્ન કરીને નિર્ણય કરવા જોઈએ. ઠીક, ગુરુદેવ પ્રશ્નને આવકારે છે કે જાતે પ્રશ્ન કરીને નિર્ણય કરવા જોઈએ. એમાં કોઈ જિજ્ઞાસુનો અંતર જિજ્ઞાસામાંથી પ્રશ્ન ઉઠે ત્યારે જ્ઞાની એને ઘણો આદર આપે છે. ભલે એ પ્રાથમિક હોય, બહુ આગળ વધેલો ન હોય જે, પણ એની અંતર જિજ્ઞાસામાંથી જો પ્રશ્ન નીકળે તો જ્ઞાની એને ઘણો રિસ્પોન્સ આપે, ઘણો આદર આપે. બરાબર, આવી રીતે પ્રશ્ન ઉભો જોઈએ, અંતરમાંથી પ્રશ્ન ઉભો જોઈએ. જાતે પ્રશ્ન કરીને નિર્ણય કરવા જોઈએ. આ શિષ્ય તો કહે છે કે મેં મારી સમજણની ધારણાથી વિચારથી નિર્ણય કર્યો છે. મારી સમજણ અને ધારણાથી વિચારથી નિર્ણય કર્યો છે માટે હું પાત્ર છું. આપે કહ્યું તે હું બરાબર સમજ્યો છું. હવે વિશેષ સમાધાનના કારણ કહે છે તે પણ ગાથાથી પછી આગળનું સમાધાન આપે છે. પછી પાછા શંકાના પ્રશ્ન શરૂ કરશે પંચામી
ગાથાથી. જય હો વિક્રાંત.